અણમોલોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ, અણમોલોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ, અણમોલોએ શૌત્રિકાળવર્તી ઉવચ્ચાણમ, અણમોલોએ શૌત્રિકાળવર્તી શવશ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શાશ્વતો અપાજ્ઞાન દર્શન લખણો, શેષા મે બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુમો પામેલાય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જમનેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદયને જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તુષ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃદેવ્ય નમઃદેવ્ય નમઃદેવ્ય. આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ દેવ દ્વારા રચાયેલું આ અલૌકિક પરમાગમ સમયસાર પરમાગમ છે, તેમાં આપણી ચર્ચા કર્તા કર્મ અધિકાર ઉપર ચાલે છે. કર્તા કર્મ અધિકારની 142 એના ઉપરના કળશ ને 143 ને 144મી ગાથા એનું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં આપણે 142મી ગાથા પૂર્ણ કરી અને એના કળશોમાં પણ 69 કળશ જોયેલા. બાકીના જે કાંઈ કળશો છે એ બધા વિકલ્પ તોડવા માટેની પ્રક્રિયાના એક સરખા કળશ છે, એમાં અલગ 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 વિશેષણ આપી અને એ પક્ષ છોડાવે છે કેવી રીતે જીવને ક્યાં કયો પક્ષ થઈ જાય છે. એવા પક્ષનું જ્ઞાન આચાર્ય ભગવાનને બરાબર હોય છે, જ્ઞાનીઓને બરાબર હોય છે, અને એ છોડાવવા માટે અનેક પ્રકારે વિસ્તાર કરી અને જ્યાં 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 જીવ અજ્ઞાનપણે અટકતો હોય એનું અજ્ઞાન છોડાવી અને એવા વિકલ્પોનો પક્ષ છોડાવી અને એને સમ્યક પ્રકારે અનુભૂતિનો જ્ઞાનમાં જન્મ કેવી રીતે થાય તેવા આ કળશો ખૂબ અલૌકિક કળશો છે. આપણે કાલે રાત્રે પણ જોયેલું કે એમાં એક પર્યાયમાં બે પ્રકારની વાત આવે કે ભાઈ કોઈ પણ પ્રકારના પક્ષ ચાલ્યા કરે, એને એક દ્રવ્ય સંબંધી પક્ષ ચાલે, એક પર્યાય સંબંધી પક્ષ ચાલે, તો એને અજ્ઞાન દશા કહેવાય, એને આગમ પ્રમાણ કહેવામાં આવે, અને એવો પક્ષ છૂટી અને નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ અને જો પોતાનું અધ્યાત્મ ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય છે એના ઉપર દ્રષ્ટિ કરી અને જો શુદ્ધ પરિણમન પ્રગટ થઈ જાય તો એને અધ્યાત્મના પ્રમાણમાંથી અધ્યાત્મનો નિશ્ચય કાઢીને અધ્યાત્મનો વ્યવહાર પ્રગટ કર્યો એમ કહેવામાં આવે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ અધ્યાત્મનો વ્યવહાર છે. મોહ રાગ દ્વેષની પર્યાય એ આગમનો વ્યવહાર છે. આગમનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય છે, અધ્યાત્મનો નિશ્ચય પણ ત્રિકાળી દ્રવ્ય છે એવું સ્વરૂપ આ બધા કળશોમાં બતાવી, અને ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ જ છે, એટલે કે જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ જ છે, કોઈ પણ વિકલ્પોથી પાર એવું પોતાનું એક જ્ઞાન સ્વરૂપ વસ્તુ માત્ર રહી ગયું છે, એવી જે પોતાની નિજ નિધિ છે, પોતાનું ચૈતન્ય સત્વ છે, એના ઉપર દ્રષ્ટિ કરી અને જે પરિણમન થાય એમાં એને જીવ જ્ઞાની થયો તો એમાં એને એમ ભાસે છે કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ જ છે, એમાં કોઈ વિકલ્પો નથી, એમાં કોઈ વ્યવહારનીના વિકલ્પો નથી, કોઈ નિશ્ચયનીના વિકલ્પો નથી, કોઈ પ્રમાણના વિકલ્પો નથી, માત્ર જીવનું સ્વરૂપ ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ જ છે, એમ આ આખા 23 કળશનો સાર એમાં રહેલો છે. અને એવી રીતે જ્યારે નય પક્ષ છોડી વિકલ્પાત્મક ભૂમિકા છૂટી અને જ્યારે જીવ પોતે જ્ઞાની બને છે, ચતુર્થ ગુણ સ્થાને જ્યારે એને સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ થઈ જાય છે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનપૂર્વક, ત્યારે એ જીવ જ્ઞાની બની ગયો એમ કહેવામાં આવે છે. એ જ્ઞાની બનેલો જીવ એને એના જ્ઞાનમાં આત્માની સાથે અભેદ કથનચિત પરિણમન થતા એને એક એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જે જ્ઞાનમાં બધું સર્વ પ્રકારનું જાણવું નિરંતર વૈરતા કરે છે, અને એવું જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાન દ્વારા એ પૂર્ણપણે જાણવું એનું પ્રતિ સમય ઉત્પાદ થયા જ કરે છે, એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની થઈ જાય છે. હવે એવો જે જ્ઞાની થયો, એવો ચોથે ગુણસ્થાને જ્ઞાની થઈ ગયો કે જે 12મા ગુણસ્થાન સુધી એનું ક્ષયોપસમ જ્ઞાન ચાલુ રહેવાનું છે, પછી એનું 13મે ક્ષાયિક જ્ઞાન થવાનું છે, એવો જે જ્ઞાની છે ચોથા ગુણસ્થાનેથી આગળ વધતો ગુણસ્થાનની પરિપાટી ચાલતા એને પંચમ ગુણસ્થાન, સાતમું છઠ્ઠું, પછી 8મેથી શ્રેણી ચડી અને 12મું યથાખ્યાત ચારિત્રનું આવે ત્યાં સુધી ક્ષયોપસમ જ્ઞાન ચાલ્યા કરે છે, એવું જે ક્ષયોપસમ જ્ઞાન છે, એવો જે જ્ઞાની છે એ કેવી રીતે નિર્વિકલ્પ દશાના કાળમાં વર્તતો હોય છે, અને કેવડી પોતે પરિપૂર્ણ નિર્વિકલ્પ થઈ ગયા એ પોતે કેવી રીતે પોતાની સ્થિતિમાં વર્તતા હોય છે એનું વર્ણન આ 143મી ગાથામાં આચાર્ય ભગવાને કરેલું છે. આ ગાથામાં બેની સરખામણી બતાવે છે કે જે જીવ કેવડી થઈ ગયો અને જે જીવ હજી ભાવશ્રુત જ્ઞાની છે, તો એ ભાવશ્રુત જ્ઞાની અને કેવડી એ અનુભવના કાળે કેવા હોય છે? કેવડી ભગવાન તો અનુભવના કાળે તો શું સદાય એને અનુભવ વર્તતો હોય છે, એટલે એ તો સદાય કેવા હોય છે? અને શ્રુત જ્ઞાની અનુભવના કાળે કેવો હોય છે એની સ્થિતિનું વર્ણન આમાં 6 બોલથી આચાર્ય ભગવાને મૂક્યું છે. એ શા માટે આવું વર્ણન મૂક્યું છે કે કોઈ પણ જીવ જ્યારે જ્ઞાની થાય છે ત્યારે એની જ્ઞાન દશામાં નિરંતર ચૈતન્ય તત્વ રમતું હોય છે. કદી એની જ્ઞાન દશા કે કદી એનું શ્રદ્ધાન ત્યાંથી ચ્યુત થતું નથી. ભલે કોઈ આ કાળે હજી ક્ષાયિક સંકિત પણ ન હો, પણ છતાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી વાત કરીએ તો સમયસારની 38મી ગાથા અને પ્રવચનસારની 92 ગાથા એના આધારે પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે કે હવે અમને ફરી મોહનો અંકુર ક્યારે પણ ઉદિત થવાનો નથી, અને આગમ કુશળ અને અધ્યાત્મથી જે અમે અમારું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એ હવે કદી નીચે પડવાનું નથી. એવી અહીંયા ચતુર્થ ગુણસ્થાનમાં આવ્યો એ ક્ષયોપસમ છે, એટલે કોઈ એમ કે હજી પડી જાય ને પાછો ઉભો થાય ને એવી કોઈ ચર્ચા અહીંયા ન લેતા સળંગપણે જે વર્તતું એનું જ્ઞાન 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 ચૈતન્ય અનુભૂતિ જેની ચાલે છે, જે આમાં કીધી ને કે એને સમયસાર કીધો, પ્રત્યક્ષ જ્યોતિ કીધી, શુદ્ધાત્મા કીધો, પરમાત્મા કીધો, જ્ઞાનાત્મા કીધો, આત્મખ્યાતિ કીધી, અનુભવ માત્ર કીધો, તો એ બધી વાત છે, એ બધી અનુભૂતિને સિદ્ધ કરતી વાતો છે. જેમ કોઈ પણ જ્ઞાની હોય એની અનુભૂતિ ચાલુ હોય, અનુભૂતિમાં એ પરિણમતો હોય, તો પૂજ્ય બેનશ્રીએ કીધું કે અમારું જે સમ્યક દર્શન છે, અમારું જે જ્ઞાન છે એ તો જોડણી ક્ષાયિક છે. જોડણી ક્ષાયિક એટલે ક્ષાયિકને જોડતું ક્ષયોપસમ છે, કે એ હવે કદી પડવાનું નથી. એવી રીતે અહીંયા જે કેવડી ભગવાન
અને જે શ્રુત જ્ઞાની ભાવશ્રુત જ્ઞાની થયો છે એ જીવની સરખામણી કરીને કે અનુભવના કાળે ભાવશ્રુત જ્ઞાની કેવડી જેવો છે અને કેવળ જ્ઞાની તો પરિપૂર્ણપણે એવો ને એવો એવો ને એવો એવો ને એવો, જ્યારથી કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારથી નિરંતર એને ચૈતન્ય સત્વમાં એવો ડૂબી ગયો છે કે આ તો હવે બહાર જ નીકળતો નથી, એને માત્ર ત્યાં જાણવું રહી ગયું છે, એને બધા કાળે જાણવું જ વર્તતું હોય છે. જ્યારે શ્રુત જ્ઞાનીને નિર્વિકલ્પના કાળે જાણવું જ વર્તતું હોય છે અને જ્યારે વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે પણ એની પરિણતિ આત્મા સાથે અભેદ થઈને પરિણમતી હોય એટલે એને ત્યાં પણ જાણવું જ ખરેખર ચાલતું હોય છે. એમ વિતરાગ જેને વિતરાગ દશા જેને પરિપૂર્ણ પ્રગટ થઈ અને ચતુર્થ ગુણસ્થાને જેને વિતરાગતા થઈ એમાં બિલકુલ ફેર નથી, એ બે એક સરખા છે. ચારિત્રની અપેક્ષાએ ફેર દેખાય પણ એના અનુભવની અપેક્ષાએ કોઈ ફેર નથી. અસ્થિરતા જંજે રાગ નો ટેડો હોય ત્યાં સુધી એમ કહેવાય કે જ્ઞાની પણ વિકલ્પમાં આવે, વિકલ્પનું જ્ઞાન કરે, પાછા અંદર જ્ઞાયકમાં ડૂબી જાય, એવી વિકલ્પ નિર્વિકલ્પ વિકલ્પ નિર્વિકલ્પ એવી સ્થિતિનું એને પરિણમન પણ ચાલ્યા કરે. પણ એની અનુભૂતિથી જોવો, એના જ્ઞાનથી જોવો, એની પ્રતીતિથી જોવો તો ખરેખર એને તો જ્ઞાનનું જ્ઞાન વર્તે છે. જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન સિવાય એને ક્યાંય કોઈ વસ્તુ ખરેખર દ્રષ્ટિગોચર થતી જ નથી. એવી કોઈ જ્ઞાનીની પરિણતિ કેલી કરતી 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 આગળ વધી અને કેવળ જ્ઞાન લક્ષ્મીને ખરેખર ભેટી પડે છે, એવી કોઈ સ્થિતિનું વર્ણન આ 143મી ગાથામાં, જેને નૈપક્ષ છૂટી ગયો, જેને શ્રુત જ્ઞાન પ્રગટ થઈ ગયું સમ્યકપણે, એવા જે જ્ઞાનીને નૈપક્ષ છૂટ્યો અને પછી નૈપક્ષ છૂટ્યો પછી અનુભૂતિનું કાળ આવ્યો અને અનુભૂતિ જયારે થઈ ગઈ ત્યારે જુઓ આમાં એક શબ્દ આવ્યો કે શ્રુત જ્ઞાની તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી. શું? તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ એવો શબ્દ મૂક્યો છે આમાં. જે છ બોલથી સીધી કરી ને આચાર્ય ભગવાને છ બોલથી સિદ્ધિ કરી, છ બોલ આમાં મૂક્યા, કેવડીના છ બોલ અને શ્રુત જ્ઞાનીના છ બોલ. કે કેવડી ભગવાન પરિપૂર્ણપણે પરિણમી ગયા છે તો ઈ કેવા છે, અને શ્રુત જ્ઞાની અનુભવના કાળે, અનુભવના સમયે, નિર્વિકલ્પ દશાના કાળે, વિકલ્પાત્મક દશાના કાળે નહીં, મિથ્યાત્વના કાળે નહીં, એ નિર્વિકલ્પ દશાના કાળે પણ એ કેવડી જેવો જ વિતરાગ છે. કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી હોતો. જ્યાં વિકલ્પ ન હોય ત્યાં કેવળ જ્ઞાન કયો કે શ્રુત જ્ઞાન કયો એમાં બિલકુલ ફેર હોતો નથી. જ્યારે વિકલ્પની ઉત્પત્તિ થાય ત્યારે એને શ્રુત જ્ઞાની કહેવામાં આવે છે. જ્યારે વિકલ્પ ન હોય અને જ્યારે અનુભૂતિ ચાલતી હોય ત્યારે એ શ્રુત જ્ઞાની પણ નથી, એ ખરેખર જ્ઞાન માત્રપણે અનુભવતો વર્તતો હોય છે. એવી કોઈ સ્થિતિનું વર્ણન કોઈ અલૌકિકપણે આચાર્ય ભગવાને કરેલું અને આ પૂજ્ય ગુરુદેવશ્રીએ તો એના ઉપર જે રત્ન ચડાવ્યા છે, એવા કળશ ચડાવ્યા છે, એને ખોલી 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 ખોલીને એક એક બોલ એક એક એવા પોતાના ભાવભાષણ પૂર્વક, પોતાની અંદરની ચાલતી શુદ્ધ પરિણતિની ધારાપૂર્વક આ શબ્દો અને એની આ ખરેખર અક્ષરવાણી નીકળી ગઈ છે અને એવું જે આમાં સ્વરૂપ બતાવે છે. એટલે અહીંયા કહે છે કે પક્ષાતિક્રાંત, એટલે કે પક્ષાતિક્રાંત જે થઈ ગયો છે એ કેવો છે, અને જે પરિપૂર્ણ પક્ષાતિક્રાંત થઈ અને પરિપૂર્ણ પોતાના આત્માને અનુભવી રહ્યા છે, જેને કેવળ જ્ઞાન વર્તી રહ્યું છે, જેને ખરેખર 12 ગુણસ્થાનમાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ અને 13મે કેવળ જ્ઞાન લક્ષ્મી ઉદિત થઈ ગઈ છે, એ કેવડી ભગવાન કેવા છે એ કેવી રીતે જાણે છે, અને શ્રુત જ્ઞાની જે ભાવશ્રુત જ્ઞાની થયો એ જ્ઞાની થયો એનું જાણવું કેવી રીતે ચાલતું હોય છે. પ્રતીતિ બેયની એક સરખી છે, પ્રતીતિ બેયની એક સરખી છે. જ્ઞાનમાં જાણવું પણ એક સરખું છે. ખાલી શ્રુત જ્ઞાની વિકલ્પમાં આવે છે ત્યારે ચારિત્ર અપેક્ષાએ એમાં તફાવત દેખાય છે. એને ગૌણ કરીને તમે જ્ઞાનથી એનો વિચાર કરો, શ્રદ્ધાથી વિચાર કરો તો બેમાં કાંઈ ફરક નથી. અસ્થિરતા જન્ય રાગને જ્ઞાની કદી પોતાનો માનતા નથી, પોતાનો જાણતા નથી. એ અસ્થિરતાજન્ય રાગ પૂદગલના લક્ષ્ય ઉભો થયેલો હોવાથી એને પૂદગલ જ ગણે છે, એને પોતાના જ્ઞાનમાં કદી રાખતા નથી. પછી જ્ઞાનીને નહી પ્રગટ થાય, નહી અપેક્ષાએ જે કાંઈ વાત આવે 47 નહી પ્રવચન સારમાં આવી એ વ્યાખ્યા જુદી. એમાં એમ સિદ્ધ કરે કે જેટલી અધુરાશ છે તેને પણ જ્ઞાની બરાબર જાણે છે, જાણે છે એમ કહે છે, એને કરે છે કે એને ફેરવે છે એમ બિલકુલ નથી. ત્યાં પણ એમ લીધું છે નહીના વિસ્તારમાં 47 નહીની વાત આવી એમાં કે જ્ઞાનીને જેટલી હજી અધુરાશ છે, અસ્થિરતાજન્ય જેટલો રાગ ચાલે છે એને ખરેખરી પોતાની જ દશામાં ચાલે છે, અને એ પોતાના સ્વરૂપમાં લીન થતા, વારંવાર લીન થતા એ રાગ ચાલ્યો જ હશે એવું જ્ઞાન એને વર્તે છે, એને નય જ્ઞાન કહેવામાં આવે છે. એવી કોઈ સ્થિતિમાં આવા 6 બોલનું વર્ણન કરી અને આચાર્ય ભગવાને કેવડી સાથે જ્ઞાનીને ચતુર્થ ગુણસ્થાન વર્તી જ્ઞાનીને સરખાવ્યો છે. બહુ બહુ સુંદર ચર્ચા છે. એટલે હવે અહીંયા જે આ વિચાર ચાલે છે ને, એ જ્ઞાની થઈ ગયા એ જ્ઞાનીની વાત ચાલે છે. કાલ સુધી આપણી વાત ચાલતી હતી એ અજ્ઞાની જ્ઞાની કેમ થાય એની ચર્ચા ચાલતી હતી. હવે અહીંયા જે ચર્ચા અત્યારથી ચાલુ થાય છે એ જ્ઞાનીની ચર્ચા ચાલે છે, અને કેવળ જ્ઞાનની ચર્ચા ચાલે છે. 144મી ગાથા આવશે 143 પૂરી થયા પછી, ત્યાં ફરી પાછો અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય એનું આખું વર્ણન પાછું 144મી ગાથા કર્તા કર્મધિકારની છેલ્લી ગાથા છે એમાં ફરીથી પાછું આચાર્ય ભગવાન કે તું આ 69 ગાથાથી 143 ગાથા ચાલી ગઈ એ તું ભૂલી ગયો હો, તો પાછું તને અમે યાદ કરાવી છીએ કે તારું હજી અજ્ઞાન ચાલુ છે ને, તો એ અજ્ઞાન કેમ ચાલ્યું જાય એના માટે પાછી ફરીથી આચાર્ય ભગવાને કરુણા કરી અને 144મી ગાથા લખી છે. આવી આવી આચાર્ય ભગવાન કરુણા કરી અને આપણને કેટલું બધું આપી ગયા છે. જ્યારે આચાર્ય ભગવાન પોતે પોતાના સદુપયોગને છોડે ત્યારે વિકલ્પમાં આવે ત્યારે કોક આચાર્યને આવો લખવાનો વિકલ્પ આવે છે. અધિકાંશ આચાર્યોને મુનિરાજ તો સ્વરૂપસ્થ થઈ, સ્વરૂપમાં ઠરી, પોતામાં જ પરિપૂર્ણ લીન થઈ, ચારિત્ર યથાખ્યાત પ્રગટ કરીને કેવળ જ્ઞાન લઈ લે છે. પણ કોઈ કોઈ આચાર્યને આવો વિકલ્પ આવે છે, વિકલ્પ આવે છે તો એ રચના થઈ જાય છે. એ રચનાથી કોને ફાયદો થશે એના માટે કદી આચાર્ય ભગવાન લખતા નથી કે આ કોઈ વાંચશે તો એનું હિત થઈ જશે, એવા ભાવપૂર્વક કદી આચાર્ય ભગવાન શાસ્ત્રની રચના કરતા નથી. એને કોઈ વિકલ્પ આવી જાય તો રચના થઈ જાય, શ્રોતા એ તાળપત્ર ઉપાડી અને શાસ્ત્ર બનાવી અને આપણી સમક્ષ મૂકે, અને એમાં કોઈ શ્રોતાની યોગ્યતા હોય તો પોતાની યોગ્યતાથી અને આવા નિમિત્તે એનું કાળ પાકી જાય અને એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય. એવી કોઈ આ રચના આચાર્ય ભગવાને કરુણા કરી અને કરી છે, અને પૂજ્ય ગુરુદેવશ્રીએ તો એનો જે વિસ્તાર કર્યો છે, એક 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 પ્રવચન આપણે સાંભળીએ તો આમાં કેટલી વાર કહે છે કે આ સૂક્ષ્મ વાત છે, આ સમજવા જેવી વાત છે, આ ઝીણી વાત છે, ઉપયોગને સૂક્ષ્મ કરીને પકડવાનો પ્રયત્ન કરવો, સ્થૂળ ઉપયોગમાં પકડાય એવી આ વાત નથી, એમ પહેલામાં પહેલા જ્યારે આ વાત આપણા કર્ણેન્દ્રિયમાં અથડાય, જ્યારે આપણને ખ્યાલમાં આવે, ત્યારે પહેલામાં પહેલા ઉપયોગ છે ને એને બહારથી સમેટીને આ સાંભળવા બેસે, તો એને એની થોડી ખ્યાલમાં આવે વાત કે અહીંયા શું સિદ્ધ કરવા માંગે છે, અહીંયા શું કહેવા માંગે છે. એટલે ચારેક ઓરથી ઉપયોગને સમેટી અને જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જે કહેતા હોય ત્યાં ઉપયોગ લાગે ને, તો એને જ્ઞાનમાં બરાબર અવધારણ થઈ જાય કે અહીંયા અત્યારે ગુરુદેવને શ્રુત જ્ઞાનીની નિર્વિકલ્પ દશાના કાળની સ્થિતિનું વર્ણન છે અને કેવડીની પરિપૂર્ણ વિતરાગતા થઈ ગયા એનું વર્ણન છે, એની સાથે શ્રુત જ્ઞાનીની 6 બોલથી સરખામણી કરી અને આ વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરવા માંગે છે. એવી જુઓ અહીંયા આ 6 બોલની ચર્ચા આવી છે ને, આ 6 બોલ બહુ સુંદર છે. જો આમાં 6 બોલ આપણે ક્રમસર આપ્યા છે, 1, 2, 3, 4 એમ લખીને 435 નંબરના પેજ ઉપર છે, 435 નંબરનું પેજ છે. એમાં જુઓ છે, પેલો જ બોલ છે કે જેવી રીતે કેવડી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે, એ પહેલો બોલ છે. કેવડી ભગવાન કેવા છે? તો કે એ વિશ્વના સાક્ષી છે. વિશ્વના સાક્ષી એટલે શું કે વિશ્વ છે એવું પરિપૂર્ણપણે જ્ઞાન જેને વર્તતું હોય એને વિશ્વના સાક્ષી કહેવામાં આવે. કે જ્યાં વિશ્વ છે એવું વિશ્વની પણ અસ્થિ છે એવા વિશ્વના સાક્ષી પણ વર્તે છે એવા અમારા કેવડી ભગવાન છે. કે જેવી રીતે કેવડી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે એ પહેલો બોલ છે તેવી રીતે શ્રુત જ્ઞાની આત્મા સ્વયોપસમથી જેમનું ઉપજવું થાય એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પ થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો છે એમ વિકલ્પ પ્રત્યે ઉત્સાહ એનો નિવૃત્ત થઈ ગયો છે. કેવડી ભગવાન કેવા છે? વિશ્વના સાક્ષી પણ રહેલા છે. એટલે કે હવે એને તો કોઈ પણ પ્રકારના વિકલ્પો છે નહીં, કોઈ પણ પ્રકારનું વિપરીત પરિણમન પણ ચાલ્યું ગયું છે, બહિર્લક્ષી પરિણમન પણ નથી, અને એ તો કેવળ માત્ર જાણનાર પણ રહીએ છે એવા વિશ્વના સાક્ષી પણ રહીએ છે. અને શ્રુતજ્ઞાની આત્મા છે, એ શ્રુતજ્ઞાની આત્માને સ્વયોપસમથી જેનું ઉપજવું થાય છે, 433 પાના ઉપર વિસ્તાર વધારે છે, સ્વયોપસમથી જેમનું ઉપજવું થાય છે તેવા શ્રુતજ્ઞાન સ્વરૂપ વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં, જો શ્રુત જ્ઞાન સ્વરૂપ વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો છે એનો, એને શ્રુત જ્ઞાનમાં વિકલ્પો નિર્વિકલ્પ દશાના કાળે નહીં પણ નિર્વિકલ્પ દશાથી ચ્યુત થઈને વિકલ્પમાં આવે ત્યારે એને શ્રુત જ્ઞાન સ્વરૂપી વિકલ્પો ઉત્પન્ન થાય છે. પણ એ વિકલ્પો ઉત્પન્ન થતા હતા ત્યારે પણ એને પરનું ગ્રહણ કરવા પ્રત્યેનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો હતો. એ ઉત્સાહ નિવૃત્ત થયો, પરનું ગ્રહણ કરવાનો ઉત્સાહ નિવૃત્ત થયો, નહીંથી આત્માને જાણવાનો ને નહીંથી પર્યાયને જાણવાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો. શ્રુત જ્ઞાનમાં જે વિચાર દશા ચાલતી હતી એમાં નયોના ખંડ પડતા હતા, એ ખંડથી નિવૃત્ત જે થઈ ગયો ત્યારે એને શું થયું કે એવો ઉત્સાહ મરી ગયો કે હું આ કેવા વિકલ્પ કરું છું, નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ છે અને વ્યવહાર નહીંથી આત્મા અશુદ્ધ છે, બેમાં છે એ કેવી રીતે ચાલે? આત્મા શુદ્ધ જ છે અને આત્મા અશુદ્ધ નથી એવું જ્યારે મને જ્ઞાન ભાન થાય ત્યારે મારી નિર્વિકલ્પ દશા આવે એવો એને પર પ્રત્યેથી ઉત્સાહ મરી ગયો છે. હવે એ ઉત્સાહ જે પેલા જાગૃત હતો એ જાગૃત ઉત્સાહ હતો, એ નિર્ણય કરવા માટે હતો. એ નિર્ણય જયારે કર્યો, નિર્ણય કર્યા પછી નિર્ણયનું ફળ આવી ગયું તો પર પ્રત્યેથી ઉત્સાહ એનો મરી જાય છે. હવે એને એ વિકલ્પો પણ આવતા નથી, હવે એને જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. જ્યાં સુધી વિકલ્પો ચાલતા હતા ત્યાં સુધી જ્ઞાન પ્રગટ નહોતું અને વિકલ્પ કરતા કર્મ બનતો હતો અને આત્મા કરતા બનતો હતો. અને જ્યાં એને ખબર પડી ગઈ કે આ ખરેખર મારી વસ્તુ નથી, મારી વસ્તુ તો જ્ઞાનમય ચૈતન્ય પરમાત્મા છે, ત્યાં જ એ વિકલ્પ કર્મ બનતું હતું. એ વિકલ્પ કર્મ બનવાનું બંધ થઈ ગયું અને જ્ઞાન કર્મ બની ગયું અને દ્રષ્ટિદ્રવ્ય ઉપર ચાલી ગઈ. ત્યાં એને ખરેખર પરને જાણવા પ્રત્યે, પર પ્રત્યે વિકલ્પો કરવા પ્રત્યે, આત્મા સંબંધીના વિકલ્પો કરવા પ્રત્યે ઉત્સાહ મરી ગયો એનો. એ ઉત્સાહથી નિવૃત્ત થઈ ગયો. એ ઉત્સાહ નિવૃત્ત થવાને કારણે જેમ કેવડી ભગવાન સાક્ષીપણાને લીધે જેમ પરિણમતા હોય એમ શ્રુત જ્ઞાન સ્વરૂપોના વિકલ્પ ઉત્પન્ન થવા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ જેનો નિવૃત્ત થઈ ગયો છે એ ખરેખર ભાવશ્રુત જ્ઞાની એને કહેવામાં આવે છે. એ પણ નિર્વિકલ્પ દશાના કાળે એના કેવડીમાં ને એનામાં બિલકુલ ફરક નથી. પેલો બોલ છે કે કેવડી વિશ્વના સાક્ષીપણે અને શ્રુત જ્ઞાની પર પ્રત્યેથી ઉત્સાહ જેનો મરી ગયો છે, પર પ્રત્યે હવે એને ઉત્સાહ વિકલ્પો પ્રત્યે ઉત્સાહ આવતો નથી એમ કરીને એની ભાવશ્રુત જ્ઞાનીની અને આ કેવડીની સરખામણી કરે છે. બીજા બોલમાં કહે છે કે શ્રુત જ્ઞાનના અવયવભૂત, કારણ કે કેવડીને તો છે ને શ્રુત જ્ઞાન છે નહીં, એને તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે એને તો કોઈ શ્રુત જ્ઞાન કે શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ એવું તો કાંઈ હોતું નથી. નય તો માત્ર શ્રુત જ્ઞાનમાં હોય અને શ્રુત જ્ઞાનથી પાર થઈ ગયા એ તો કેવળ જ્ઞાન પ્રગટ કરી લીધું. મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ એવા પાંચ જ્ઞાન છે, એમાં શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલતા હોય, મતિ જ્ઞાન ઇન્દ્રિય સન્મુખ થઈને વર્તતું હોય, એ ઇન્દ્રિયની સન્મુખ થઈને વર્તતું છૂટે પછી નય જ્ઞાનમાં વિકલ્પો શ્રુત જ્ઞાનમાં ચાલે, અને એ મતિ શ્રુતિ વ્યાવૃત થઈ અને જેને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એને તો કોઈ શ્રુત જ્ઞાન જ નથી હોતું. એટલે કેવડી ભગવાન તો બીજા બોલમાં કહે છે કે શ્રુત જ્ઞાનના અવયવભૂત એવો જે નિશ્ચય ને વ્યવહારના પક્ષો, હવે એને તો શ્રુત જ્ઞાન જ નથી, તો નિશ્ચય ને વ્યવહાર એવા પક્ષોનો તો કઈ પ્રશ્ન જ નથી. એટલે કે નિશ્ચય ને વ્યવહાર આપના પક્ષો તેમના સ્વરૂપને કેવળ જાણે છે, એટલે પૂર્વે એમને પણ શ્રુત જ્ઞાન હતું, પૂર્વે એમને પણ વિકલ્પ ચાલેલા, એ વિકલ્પોથી કેવી રીતે પાર થયા, અને બીજો શ્રુત જ્ઞાની જીવ એને અત્યારે કેવા વિકલ્પ ચાલે છે, અને એ વિકલ્પથી નિવૃત્ત થઈને અનુભૂતિમાં કેવી રીતે પરિણમી રહ્યો છે, એવું કેવડી ભગવાન શ્રુત જ્ઞાનના એવા નિશ્ચયને વ્યવહારના પક્ષો જેને ચાલતા હોય, પોતાને પૂર્વે ચાલી ગયા હતા એવા સ્વરૂપને કેવળ માત્ર પોતે જાણે 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 અને જાણે જ છે. આમાં બધી જગ્યાએ છે ને જાણવું જ આવશે. જાણવું ઈ યથાર્થતા. જ્ઞાનમાં જીવને જ્ઞાન જ થયા કરે છે, બીજું ખરેખર કાંઈ થતું જ નથી. જ્ઞાનમાં જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનથી જ્ઞાન, જ્ઞાનને કારણે જ્ઞાન, જ્ઞાનના આધારે જ્ઞાન, જ્ઞાન પોતે જ પોતાથી જ્ઞાન, એવી જ્ઞાનની સર્વત્ર મહિમા છે. જગતમાં જ્યાં જુઓ ત્યાં જ્ઞાનનું ચમકવું છે. જ્ઞાન સિવાય કાંઈ ખરેખર જગતમાં નથી. એવું જ્ઞાનનું જ્ઞાન જેને બેસી જાય છે એને કોણ પદાર્થ સામે છે, કોયા પદાર્થનું જ્ઞાન, કેવા વિકલ્પનું જ્ઞાન, કેવા શ્રુત જ્ઞાનનું જ્ઞાન, એવા વિકલ્પોથી એ વ્યાવૃત થઈ જાય છે, એવા વિકલ્પો મરી જાય છે એના. એને જ્ઞાનનું જ્ઞાન જ દેખાય છે, એટલે કે જ્ઞાન માત્ર જ દેખાય છે. જ્ઞાનનું જ્ઞાન એટલે જ્ઞાન માત્ર દેખાય છે. જ્ઞાનનું જ્ઞાન કહેવાનો આશય વિકલ્પનું જ્ઞાન નથી, એટલે જ્ઞાનનું જ્ઞાન છે. પછી જ્ઞાનનું જ્ઞાન છે એ શું છે? તો કે જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ, જ્ઞાન માત્ર આત્મા છે. જ્ઞાન શું કરે? તો કે જ્ઞાન જ્ઞાન કરે, બીજું કાંઈ ન કરે. જ્ઞાન શું કરે? તો કે જ્ઞાન જાણે માત્ર, બીજું કાંઈ ન કરે. એવું જ્ઞાન આ એમ કે છે કે શ્રુત જ્ઞાનના અવયવ ભૂત એવા જે નિશ્ચય વ્યવહારના પક્ષો તેમના સ્વરૂપને પણ કેવડી જાણે જ છે, અને શ્રુત જ્ઞાની પણ એવા નિશ્ચય વ્યવહારના પક્ષોના સ્વરૂપને કેવળ જાણે જ છે. બે જગ્યાએ જાણવું છે. બે જગ્યાએ તો શું? બધી જગ્યાએ જાણવું છે, બધી જગ્યાએ જાણનાર જ છે, બધી જગ્યાએ જાણવું જ છે. જાણવા સિવાય ખરેખર આત્મામાં કોઈ વ્યવસ્થા જ નથી. આત્મા આત્માથી જુઓ તો જાણનાર છે, અને આત્માને એના જ્ઞાનના ભેદથી જુઓ તો એમાં જાણવું છે. આટલો આત્મા છે, આની બહાર કાંઈ છે નહીં જગતમાં. આત્મા આત્માનું માત્ર આત્મા આટલો છે. જ્ઞાયક એટલે જાણનાર, અને જ્ઞાન એટલે જાણવું. બસ એટલી જ વ્યવસ્થા છે. એ જાણવું કોનું? ત્યાં વિકલ્પ ચાલુ થઈ ગયો. જાણવું માત્ર, ત્યાં નિર્વિકલ્પતા. આવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં આ બેની સરખામણી કરી અને વિભાગ કરી અને પછી અભેદ કરીને વસ્તુનું સ્વરૂપ બતાવે છે, એવી કોઈ વ્યવસ્થા આચાર્ય ભગવાન વર્ણવે છે. એટલે પહેલામાં કીધું કે કેવડી ભગવાન વિશ્વના સાક્ષી છે, શ્રુત જ્ઞાની, એના વિકલ્પો પ્રત્યેથી એનો ઉત્સાહ મરી ગયો છે, નિવૃત્ત થઈ ગયો છે. બીજામાં કહે છે કેવડી ભગવાન પણ નિશ્ચય ને વ્યવહારના પક્ષોને જાણે છે, શ્રુત જ્ઞાની પણ એવા પક્ષો થાય કે પોતે નિરપક્ષ થયો એમ જાણે છે. પછી કહે છે કે નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે. અહીંયા તો સકળ સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે છે, અને આને તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી જુઓ. તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ લીધી છે અહીંયા, તીક્ષ્ણ શ્રુત જ્ઞાન દ્રષ્ટિ નથી લીધી. તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ અહીંયા શ્રુતને ઉમેર્યું નથી, નહીતર તો અનુભૂતિ તો અહીંયા શ્રુત જ્ઞાનમાં થઈ છે, તો અહીંયા કેમ શ્રુત જ્ઞાન નહીં લખવું હોય? તીક્ષ્ણ શ્રુત જ્ઞાન દ્રષ્ટિથી એમ લખવું જોઈએ ને. અરે ભાઈ, શ્રુત જ્ઞાન તો અનુભવ જ્ઞાનમાં જ્યારે થાય, જ્ઞાનમાં જ્ઞાનની દ્રષ્ટિ તીક્ષ્ણ થાય, જ્ઞાનમાં જ્ઞાનની દ્રષ્ટિ તીક્ષ્ણ થઈ જાય જ્ઞાયક ઉપર કે આજ હું જ્ઞાયક પરમાત્મા છું, આજ હું જ્ઞાન જ્યોતિ છું, આજ હું પ્રત્યક્ષ જ્યોતિ છું, આજ હું આત્મખ્યાતિ છું, આજ હું અનુભૂતિ માત્ર સમજદાર છું, એમ જ્યારે એને જ્ઞાનમાં ભાસવા માંડે, એવી જ્ઞાનમાં જ્ઞાયકની તીક્ષ્ણ દ્રષ્ટિ થાય, ત્યારે ભાવશ્રુત જ્ઞાનનો જન્મ થાય છે. ભાવશ્રુત જ્ઞાન નવું પ્રગટ થાય છે. ભાવશ્રુત જ્ઞાનમાં અનુભવ થાય એમ કહેવામાં આવે તો ભાવશ્રુત જ્ઞાન તો અત્યારે છે નહીં, ભાવશ્રુત જ્ઞાન તો કોઈ પાસે છે નહીં, તો ભાવશ્રુત જ્ઞાનમાં અનુભવ કેવી રીતે થાય? એટલે અહીંયા આચાર્ય ભગવાને જ્ઞાન દ્રષ્ટિ એવો શબ્દ મૂક્યો છે. જુઓ અહીંયા કેવું સુંદર વાત છે, પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે. અહીંયા તો સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે છે, અને આને એટલે કે શ્રુત જ્ઞાનીને એટલે કે ચોથા ગુણસ્થાન વાળાને અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા. અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ, તીક્ષ્ણ અતિ જ્ઞાન દ્રષ્ટિ છે, એ જ્ઞાનની અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ છે. એ જ્ઞાન કયું? તો કે નિરૂપાધિક જ્ઞાન છે. એ જ્ઞાનમાં પાંચ ભેદ લાગુ નથી પડતા. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, આ જે જ્ઞાન છે ને એ આ જ્ઞાન દ્રષ્ટિ છે. એ જ્ઞાન દ્રષ્ટિ થાય જ્ઞાયકમાં ત્યારે ભાવશ્રુત જ્ઞાન જન્મ લે છે. એટલે એમ કહેવામાં આવે કે ભાવશ્રુત જ્ઞાનમાં આત્માનો અનુભવ થયો, મતિશ્રુતે આત્માને પકડો. પણ એ ક્યારે પકડે ભાવશ્રુત જ્ઞાન? અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ થાય. અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ ક્યારે થાય? કે એને કોઈ એવો અપૂર્વ મહિમા અંદરથી જ્ઞાયક ભાવનો આવે, ચૈતન્ય તત્વની એવી મહિમા આવે, એવી ઊંડાણપૂર્વક એની સ્થિતિ ખ્યાલમાં આવે, અનંત ગુણો એના જે પથરાયેલા છે અસંખ્ય પ્રદેશમાં, એક એક પ્રદેશે જે અનંત ગુણોનું પર્યાય રૂપે પણ ભાવ પરિણમન ચાલે છે, એવી ગુણની સ્થિતિ ત્રિકાળમાં ત્રિકાળની પડેલી છે આખી અસંખ્ય પ્રદેશે, એમાં જે આખા ગુણો પથરાયેલા પડેલા છે, એવું મારું અનંત ગુણાત્મક એક અભેદ ચૈતન્ય સ્વરૂપ છે, એવો જ્યારે એને અંતસ્થળમાંથી મહિમા આવે, એને એમ ખ્યાલમાં આવે કે હું તો પરિપૂર્ણ વસ્તુ માત્ર છું, મારામાં કોઈ નથી ગુણોના ભેદ, નથી પ્રદેશના ભેદ, નથી દ્રવ્ય ક્ષેત્ર કાળના ભેદ, હું કદી એવા કોઈ ભેદોથી ખંડિત નહીં થતો, એવો અખંડિત પરમ પદાર્થ છું, એવો જ્યારે અંદરથી એને મહિમા આવે, એવા મહિમાના લક્ષવાળો ભાવ ચાલુ થઈ જાય, ત્યારે એની ખરેખર અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ થાય છે. એ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડે છે, ત્યાં જ ખરેખર એને ભાવશ્રુત જ્ઞાનમાં અનુભૂતિનો જન્મ થાય છે. એટલે અહીંયા કે છે, અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત, જોયું ઓલાને તો હજી કેવડીને સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન નિરંતર છે. કેવડીનું પ્રકરણ જે આમાં કહેવામાં આવે છે ત્યાં તો પરિપૂર્ણતા જ છે, એટલે એને તો આપણે કાંઈ બીજો વિચાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. કેવડી ભગવાનને તો પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ ગઈ, પરિપૂર્ણ કેવળ જ્ઞાન થઈ ગયું, ચાર ઘાતી કર્મનો અભાવ થઈ ગયો, એવી પોતાનામાં લવલીનપણે વર્તતી એની અનંત ગુણોની અનંત પર્યાયો અભેદપણે વર્તવા માંડી છે, એવું કોઈ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, એવું મહિમાવંત સ્વરૂપ છે, એવા કેવળ જ્ઞાનમાં તો સકળ સહજ નિત્ય ઉદિત એવું બધું એનું સ્વરૂપ છે. સકળ કેવળ જ્ઞાન, વિમળ કેવળ જ્ઞાન, સહજ કેવળ જ્ઞાન. પણ હજી કેવડી અને ઓલા શ્રુત જ્ઞાનીને તો સહજ વિમળ કેવડીને તો નિરંતર વર્તે છે, અને આને તો અહીં અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે તે વખતે અનુભવમાં ચિન્મયનો અનુભવ થયો. તે વખતે બધાયમાં ભાવશ્રુત જ્ઞાનીમાં તે વખતે એટલે અનુભવના કાળે, અનુભવના સમયે, અનુભવ ચાલતો હોય ત્યારે. અનુભવ છે ને, કોઈ પણ જીવને પ્રથમ અનુભૂતિ થાય ને તો એને ઔપસમિક સમ્યક દર્શન પ્રથમ થાય. ઔપસમિક સમ્યક દર્શન થયા પછી એ તો ચાલ્યું જાય, પછી જીવને ક્ષયોપસમ સમ્યક દર્શન થાય. તો અનુભૂતિનો કાળ પણ એવો હોય કે એ અસંખ્ય સમય સુધી ચાલે. અસંખ્ય સમયના પણ ઘણા પ્રકાર હોય. અસંખ્ય સમય એટલે એક જ પ્રકારને ખાલી અસંખ્યપણું કહેવાય એવું ન હોય. અસંખ્ય એટલે કે જેની સંખ્યામાં ગણતરી ન થઈ શકે એવું, જેટલું અસંખ્યપણું હોય એને અસંખ્ય અસંખ્ય સમય કહેવામાં આવે. અસંખ્ય સમય સુધી, જેમ કે ઔપસમિક સમ્યક દર્શન વાળાને અસંખ્ય સમય ચાલે, એના કરતા સયોપસમ સમ્યક દર્શન વાળાને અસંખ્ય સમય વિશેષ પ્રકારના હોય, વધારે હોય, તો એને પણ અસંખ્ય સમય કહેવાય. એટલે અસંખ્ય 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 એમાં પણ તફાવત હોય. તો ઔપસમિક સમ્યક દર્શન પ્રથમ થાય, ત્યાર પછી સયોપસમ સમ્યક દર્શન થાય, તો એ જેટલો અનુભવનો કાળનો સમય એનો નિરંતર જ્યાં સુધી ચાલ્યા કરે ત્યાં સુધી એની તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી જે ચૈતન્ય સ્વરૂપ ગ્રહવામાં આવ્યું છે એવું નિત્ય રસતરબોળ થઈને એની પરિણતિ આખી આત્મામાં કેલી કરતી ડૂબી જાય એવું એને ચૈતન્યનો રસાસ્વાદ આવે અંદરથી, અતિન્દ્રિય આનંદ અંદરથી આવે, એવો કોઈ એને રસ આવે, એવો ચૈતન્યનો તરબોળ રસ આવે કે જે રસમાંથી એને નીકળવાનો તો ભાવ આવે જ નહીં, પણ એની કોઈ પુરુષાર્થની ઓછપ અને તત્સમયની પર્યાયની યોગ્યતા એને કારણે એને પાછી વિકલ્પની સ્થિતિ આવી જાય. પણ નિર્વિકલ્પ દશાનો કાળ જેટલો સમય ચાલે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કેવડીમાં અને ઈ શ્રુત જ્ઞાનીમાં બિલકુલ ફરક નથી. ઈ કેવડી જેવો જ છે, એને શ્રુત જ્ઞાનીથી બિલકુલ તું જોતો નહીં, એને માત્ર જ્ઞાન માત્ર જોજે, જ્ઞાયક ભાવ જોજે. જો તું એને એની વિશેષ દશાથી જોઈશ તો તને એમાં પણ કાંઈક અધુરાશ દેખાશે, અને જો તું એને જ્ઞાન માત્રથી જોઈશ, જો તું એને જ્ઞાયક માત્રથી જોઈશ જ્ઞાનીને, તો તને બિલકુલ એમાં ઔપસમિક સયોપસમિક એવા કોઈ ભેદ જ નહીં દેખાય, તને જ્ઞાયક માત્ર દેખાશે. જ્ઞાની એમ આપણા પૂજ્ય ગુરુદેવશ્રી નિરંતર જે અનુભવમાં વર્તતા હોય, પરિણતિ રૂપે કાયમ ચાલુ રહેતું હોય, સદુપયોગ પણ વારંવાર આવતો હોય, તો એને સદુપયોગના કાળે પણ એ જ્ઞાની, પરિણતિના કાળે પણ એ જ્ઞાની, જ્ઞાનીનું જ્ઞાનપણું કદી જ્ઞાયકમાંથી છૂટતું નથી. ચાહે ભાવશ્રુત જ્ઞાની હો, ચતુર્થ ગુણસ્થાનવર્તી હો, આગળ વધેલો હો, પંચમ ગુણસ્થાનવર્તી હો, સામાયિકમાં બેસીને સાતને પહોંચી જતો જીવ હો, કે કેવો પણ જીવ હો, એ ખરેખર જ્ઞાન માત્ર જ્ઞાની જ કહેવામાં આવે છે. ભાગચંદજીનું દ્રષ્ટાંત સાહેબ જ, ભાગચંદજીનું ઘણા સાંભળ્યું હશે, ભાગચંદજી થઈ ગયા, ભાગચંદજી જ્ઞાની, કેટલા જ્ઞાનીઓ થઈ ગયા, ભાગચંદજી, રાજમલજી, બનારસીદાસજી, ટોડરમલજી, હે, કેટલા 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 જ્ઞાનીઓ આચાર્યની પરિપાટીમાં કેટલા કેટલા સાધક જીવો થઈ ગયા. ભાગચંદજી હતા ને, ભાગચંદજી, તો ભાગચંદજી એની દુકાનમાં બેસતા હતા, એમની દુકાન હતી, એમની બાહ્ય સ્થિતિ થોડી નબળી હતી, તો એ દુકાનમાં બેસતા હતા. પછી એનો સામાયિકનો ટાઈમ થાય, સામાયિક એટલે આપણી જે સ્થાનકવાસીમાં એમાં સામાયિક ચાલે છે, એ સામાયિક અને આ દિગંબરની સામાયિકમાં મોટો આંતરો છે. એ સામાયિકમાં બેસતા તો એ કે એના દીકરાને કીધું કે હું સામાયિકમાં બેસું છું, એટલે સામાયિકમાં બેસવા માટે એ ગયા. એની પાછળ જઈને સામાયિકમાં બેસી ગયા. સામાયિકમાં બેઠા તો ઘણો કાળ ચાલ્યો ગયો, બની શકે નિર્વિકલ્પ દશામાં પણ ચાલ્યા ગયા હોય એમ. તો એવા કાળમાં પછી સામાયિકમાંથી બહાર નીકળ્યા અને એને વિકલ્પની સ્થિતિ ચાલુ થઈ. ત્યાં સુધી કોઈ વિકલ્પ નહોતો, આ વિકલ્પ તૂટવાની ચર્ચા ચાલે છે, વિકલ્પ હતો નહીં ત્યાં સુધી કાંઈ. એને સામાયિકમાં બેઠા ત્યાં સુધી, સામાયિકમાં બેસવા ગયા ત્યારે સામાયિકનો વિકલ્પ હતો, પણ સામાયિકમાં બેઠા ત્યારે સામાયિકનો વિકલ્પ નહોતો. સામાયિક એને કહેવાય. એવી સામાયિકમાં બેઠા અને એ સામાયિકમાં બેઠા 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 એને નિર્વિકલ્પ ધ્યાન પણ આવી ગયું હશે. તો જ્યાં વિકલ્પમાં આવ્યા ને, તો અહીંયા અંગૂઠામાંથી પુષ્કળ લોહી નીકળતું હતું, પગના અંગૂઠામાંથી પુષ્કળ લોહી નીકળતું હતું, લોહીની ધારા નીકળતી હતી. એમણે એ જોયું કે આ તો લોહી નીકળે છે, એમને ખ્યાલ જ નહીં કાંઈ. પછી એમના પુત્રને એમણે કીધું કે આ અહીંયાથી આ લોહી જાય છે, આનો કંઈક ઈલાજ કરવો પડશે. તેના પુત્રે એને એમ કીધું કે પિતાશ્રી, આ આખો અંગૂઠો તમારો નીકળી ગયો છે ત્યાં સુધી તમને ખબર ન પડી કે કે આ લોહી નીકળે છે અહીંયા, અંગૂઠો નથી આમાં, ત્યાં સુધી તમને ખબર ન પડી.
ભાગચંદજીએ કીધું, બેટા હું જ્યાં હતો ત્યાં આ શરીર હતું જ નહીં,
જ્યાં હું હતો ત્યાં શરીર જ નહોતું. મને કેવી રીતે ખ્યાલ આવે કે શરીરમાં શું થયું છે? જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક ઉંદરે એનો શાંતિથી બેસીને અંગૂઠો કોતરી નાખ્યો અને એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં અંદર લાગી ગયા હતા. આવી જ્ઞાનીની સ્થિતિ હોય છે, એને કહેવાય કે વિકલ્પ તૂટી ગયો, પર પ્રત્યેથી ઉત્સાહ મરી ગયો, એ પોતે પોતાનામાં સ્થિર ને સ્થિત થઈ ગયા, પોતાની જ્ઞાન દ્રષ્ટિ આવી તીક્ષ્ણ થઈ ગઈ, એને એમ કહેવામાં આવે કે આ જ્ઞાની છે. એ કે હું પુત્ર જ્યાં હતો, બેટા હું જ્યાં હતો ત્યાં આ કાંઈ હતું જ નહીં, હું તો મારામાં હતો, મને ખબર જ નથી શું બનાવ બહેનો. જેમ પૂજ્ય બેન શ્રી કહે છે ને કે અમે ધ્યાનમાં બેસીએ તો અમને ખબર નથી હોતી કે અમે ભરતમાં છીએ કે વિદેહમાં છીએ. સ્થિતિ જ્ઞાનીની આવી થઈ જાય છે. બાહ્ય ચક્ષુથી જોનારને તો જ્ઞાની વેપાર કરતા દેખાય છે, અંતર ચક્ષુ એના ખોલીને એ જોવે તો એને ખબર પડે કે એનો અંદરનો વેપાર ચાલુ છે. આવી કોઈ જ્ઞાનીની સ્થિતિ હોય છે, એને કહેવામાં આવે કે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાયકને અનુભવી રહ્યા છે. અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ, એ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ એને કહેવાય કે જ્ઞાન જુદું જ પડતું નથી, ત્યાંથી શ્રદ્ધા જુદી જ પડતી નથી, ચારિત્ર જુદું જ પડતું નથી, એવા લવલીન થઈ ગયા છે, એવા એમાં ઠરીઠામ થઈ ગયા છે, એવી વસ્તુ સ્થિતિને અનુભવી રહ્યા છે કે ત્યાં એને શરીર શું, વિકલ્પ શું, ઇન્દ્રિય શું, રાગ શું, કર્મ શું, એક સમયની પર્યાય શું, એવો બિલકુલ વિકલ્પ હોતો નથી, બિલકુલ વિભાવનું પરિણમન ચાલતું નથી. એકલી જ્ઞાનની તીક્ષ્ણ દ્રષ્ટિથી પોતાના જ્ઞાયકને અનુભવતા 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 વેતતા 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 આગળ ધપી રહ્યા છે અને એવી સામાયિકના કાળમાં જ એને ચતુર્થમાંથી પંચમ આવે છે અને પંચમ ગુણસ્થાનમાંથી પણ સીધું એને સાતમું ગુણસ્થાન આવી જાય છે. એવી કોઈ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિની કિંમત છે. એટલે અહીંયા કહે છે કે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, આને કહેવાય અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાની જે જ્ઞાની થાય છે એની આવી જ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય છે. એ આવી જ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાયકને જોતા હોય છે. ગમે તેટલી વિકલ્પની પરિપાટી ચાલતી હોય એને એકદમ વિંધીને એનું જ્ઞાન જ્ઞાયક બચાયેલું જાય છે, ફાટ પડતું, બિલકુલ રસ્તામાં કાંઈ એને નડતું નથી, એટલી બધી અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ એની થઈ જાય છે. એવી કોઈ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહમાં આવેલા એવા નિત્ય ઉદિત. પછી કહે છે કે સદા પોતે જ વિજ્ઞાનગન થયા હોય ને, ચોથો ચૈતન્યમય આત્માના અનુભવ વડે સત્તા પોતે વિજ્ઞાનગન જ્ઞાયક આ કેવડી ભગવાન સદા પોતે વિજ્ઞાનગન, કારણ કે એ તો સદાય વિજ્ઞાનગન જ હોય છે, એને તો કોઈ વિજ્ઞાન ઘરમાંથી ચ્યુત થવાનું રહેતું નથી, એટલે સદા વિજ્ઞાન ગણ છે અને સદા વિજ્ઞાન ગણ અને શ્રુત જ્ઞાની આત્માના અનુભવ વડે તે વખતે અનુભવ વખતે વિજ્ઞાન ગણ થયો હોય ને, એ ચોથો બોલ છે. પાંચમા બોલમાં શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંત પડાવ વડે શ્રુત જ્ઞાની શું છે, શ્રુત જ્ઞાનની ભૂમિકાથી પાછો ફરી ગયો છે. અનુભવના કાળે શ્રુત જ્ઞાનની વિકલ્પની ભૂમિકા, કેવડી ભગવાન તો ભૂમિકાથી અતિક્રાંત થઈ ગયા અને શ્રુત જ્ઞાની છે એ અંતરજલ્પ અને બહિર્જલ્પ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંત પણ આવડે. કેવડી ભગવાનને તો શ્રુત જ્ઞાનની ભૂમિકાથી પાછા વળી ગયા અને જે શ્રુત જ્ઞાની છે, ભાવશ્રુત જ્ઞાની છે, એને કેવું છે, સમસ્ત અંતરજલ્પ અને બહિર્જલ્પ એવી વિકલ્પોની ભૂમિકા. અંતરજલ્પ એટલે ગુણના ભેદો નથી પડતા, બહિર્જલ્પ એટલે કોઈ પર્યાયના ભેદો નથી પડતા. એવા અંતરજલ્પ રૂપી વિકલ્પો કે બહિર્જલ્પ રૂપી વિકલ્પો એવા કોઈ પણ વિકલ્પોમાં તે ન ઠરતો એવા અંતરજલ્પ અને બહિર્જલ્પ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંત પણ વડે એટલે તેનાથી પાછો ફરી ગયો છે. અતિક્રાંત પણ એટલે તેનાથી પાછો ફરી ગયો છે, એ પાંચમો બોલ. ને છઠ્ઠા બોલમાં કહે છે કે શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે કોણ, કેવડી કેવડી શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા છે, એને તો શ્રુતજ્ઞાન હવે છે નહીં, અને સમસ્ત નઈ પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કેવડી કોઈ પણ નઈ પક્ષને ગ્રહણ કરતા નથી, અને શ્રુતજ્ઞાની પણ સમસ્ત નઈ પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નઈ પક્ષને ગ્રહતો નથી. આમ કરી અને આ છ બોલથી આચાર્ય ભગવાન શ્રુતજ્ઞાનીને કેવડી સાથે સરખાવી અને બેમાં તફાવત બિલકુલ જોવો નહીં એટલે શ્રુતજ્ઞાની કેવડી થઈ ગયા છે એમ નથી. શ્રુતજ્ઞાની તો શ્રુતજ્ઞાની જ છે, પણ અનુભવના કાળે એના ભાવશ્રુત જ્ઞાનમાં અને કેવળ જ્ઞાનમાં અનુભૂતિ જ્યારે એની વર્તતી હોય, નાયક સાથે અભેદ પરિણમન વર્તતું હોય ત્યારે એમાં કાંઈ તફાવત નથી. પણ એ બેની ગુણસ્થાન અપેક્ષાએ જે પરિપાટી છે એમાં જે ફેર છે તો છે, પણ અહીંયા અનુભૂતિ સાથે સરખાવે છે. અનુભૂતિના કાળે બિલકુલ ફરક હોતો નથી એમ સરખાવી અને અહીંયા કહે છે કે કેવડી. આ પછી એમાં જો નીચે છે કે સાધકને ક્યારે વાંચતો હોય ને ભણતો હોય ને બોલતો હોય ને કહેતો હોય ત્યારે નહીં, અંદરમાં નઈ પક્ષ કરતો હોય ત્યારે પણ નહીં, પણ જ્યારે એ નઈ પક્ષને છોડી હું અબધ છું, શુદ્ધ છું, એક છું, એવો પણ એક વિકલ્પ છે. જ્ઞાનના પક્ષનો ક્ષયોપશમને લઈને ઉત્પન્ન થતો એવો એક વિકલ્પ છે. સાયિકને તો એ થાય જ નહીં એ પણ વિકલ્પને છોડીને તે વખતે અનુભવ વખતે એકલો જ્ઞાતા દ્રષ્ટા છે. અનુભવના ટાઈમે ઈ માત્ર જ્ઞાતા દ્રષ્ટા હોય છે, કોઈ પણ પ્રકારનો વિકલ્પ ત્યાં ઉદિત થતો નથી. વિકલ્પ ઉદિત થાય શ્રુત જ્ઞાનીને નિર્વિકલ્પ દશામાંથી ચ્યુત થઈને વિકલ્પમાં આવે ત્યારે પણ એ વિકલ્પને પોતાનો માનતા નથી. એ વિકલ્પ છે એવું એને જ્ઞાન વર્તે છે, એને વિકલ્પનું જ્ઞાન પણ જાણતા નથી, એને પણ આત્માનું જ્ઞાન જાણે છે અને જ્ઞાનમાં જ્ઞાન જ વર્તી રહ્યું છે એમ જાણે છે. વિકલ્પ બાજુમાં ચાલતો હોય ત્યારે પણ એ વિકલ્પને જોતા નથી, વિકલ્પની સન્મુખ કદી થતા નથી. ભાવશ્રુત જ્ઞાની પણ વિકલ્પની સન્મુખ થતો નથી, એ કદી જ્ઞાનને છોડતો નથી, પોતાના જ્ઞાયકની દ્રષ્ટિ છોડતો નથી, પોતાના જ્ઞાનનું પરિણમન છોડતો નથી, પોતાની સ્વરૂપાચરણ લીનતા થઈ એ પણ કદી છૂટતી નથી. વિકલ્પ ચાલે છે, જ્ઞાન અહીંયા વર્તે છે, એ જ્ઞાનમાં જાણતો 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 જેવો પાછો સદુપયોગ થાય છે પાછો વિકલ્પ મરી જાય છે. મનના સંગે થતો વિકલ્પ એ વ્યાવૃત થવા પૂરેપૂરો છૂટતો નથી, મનના સંગે ચાલતા વિકલ્પનો વ્યાપાર અટકી જાય છે. એ વ્યાપાર અટકી જાય છે ત્યાં નિર્વિકલ્પ થઈ જાય છે. જ્યાં નિર્વિકલ્પમાંથી પાછો વિકલ્પમાં આવે છે તો પાછો મનના સંગે કોઈ વ્યાપાર ચાલુ થાય છે, પણ એ ચાલુ થાય એ સમયે પણ એ તો એને જ્ઞાન માત્ર જ જાણે છે. એ એમ નથી જોતો કે મારું જ્ઞાન હવે મનના સંગે વર્તી રહ્યું છે, મારા જ્ઞાનમાં તો જ્ઞાન જ પ્રતિભાસિત થઈ રહ્યું છે. એવા જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ ચતુર્થ ગુણસ્થાનથી ખીલી નકળી છે એટલે એને ખબર પડી જાય છે કે મારા જ્ઞાનના પરપ્રકાશક સ્વભાવમાં આવું મન સંબંધી જે વ્યાપાર ચાલે છે એ જયલતા કરે છે, એ જયલતા કરે છે એવું જ્ઞાન વર્તે છે. એટલે એ પાછો પુરુષાર્થપૂર્વક મનનો સંગ છોડી અને પાછો સદુપયોગમાં ચાલ્યો જાય છે. આવું જો જ્ઞાન એને વર્તતું જ ન હોય તો ફરી 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 પુરુષાર્થ ઉપાડીને નિર્વિકલ્પ દશામાં એ ન જાય એવું જ્ઞાન એને જરૂર વર્તે છે, પણ એ જ્ઞાન વિકલ્પનું નથી, વિકલ્પના લક્ષપૂર્વકનું નથી, મનના લક્ષપૂર્વકનું નથી. મનના લક્ષથી પાર, વિકલ્પના લક્ષથી પાર, વિકલ્પના જ્ઞાન વગરનું જ્ઞાનનું જ્ઞાન જે છે એ જ્ઞાનના જ્ઞાનમાં સ્વપર પ્રકાશક ઉદિત થયું છે. એ જ્ઞાનમાં એને ખબર પડે છે કે આવું કંઈક પાડોશીમાં ચાલી રહ્યું છે અને એ મારું નથી, પણ ઈ મને અત્યારે જ્ઞાનમાં ભેદ ઉત્પન્ન કરે છે એટલે એ પાછા અભેદ થઈ જાય છે, ત્યાં વિકલ્પ તૂટી જાય છે. આવી કોઈ શ્રુત જ્ઞાનીની સ્થિતિ હોય છે, વારંવાર 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 સદુપયોગ આવે છે અને કાં પરિણતિ નિરંતર રહે છે, એવી કોઈ સ્થિતિમાં જ્ઞાની વર્તતા હોય છે એની સ્થિતિ ક્રમે 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 કેવળ જ્ઞાન થવા તરફ ધસી રહી છે. એક અનુભૂતિ થાય પછી કેવળ જ્ઞાન માટે અસંખ્ય સમય જ જોઈ, અનંત સમય ન જોઈ. એકવાર જેને અનુભૂતિ થાય પછી અસંખ્ય સમયમાં કેવળ જ્ઞાન થઈ જાય છે અને કેવળ જ્ઞાન થયા પછી સિદ્ધ દશા આવ્યા પછી અનંત કાળ સુધી એ પોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલે એ સિદ્ધ દશાનો કાળ અનાદિકાળથી સિદ્ધ દશાનો કાળ આવ્યો ત્યાં તો મર્યાદા આવી ગઈ, અને સિદ્ધ દશાના કાળથી અનંત કાળ સુધી એ અમર્યાદિતતા છે. જ્ઞાન જ્ઞાયક રૂપે જ રહે છે, એટલે વર્તમાનમાં પણ જ્ઞાન જ્ઞાયક રૂપે છે, ભૂતકાળમાં પણ જ્ઞાન જ્ઞાયક રૂપે હતું, ભાવિમાં પણ જ્ઞાન જ્ઞાયક રૂપે જ રહેવાનું છે. એવો વિશ્વાસ જ્યારે અંદરથી એને આવે છે ત્યારે એને આવી ભાવશ્રુત જ્ઞાનની સ્થિતિ પ્રગટ થાય છે. સર્વભવી જીવો આવી રીતે પોતાના સ્વરૂપને પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે એ રીતે સમજી અને ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.